હત્તા હોય ઓલ્યાનો હોય નહીં, એટલે જીવને મહત્તા સમજાય રે એટલે મહારાજે મોટા મોટા સંતોની પાસે આવી આવા કાર્યો કરાવ્યા. એ વાતને સ્પષ્ટ તો ત્યારે સમજી શકાય એવા મહત્ પુરુષનો યોગ થાય. અને જીવને એક વાત બહુ સ્પષ્ટ સમજ્યો, પુરુષોત્તમ નારાયણ સમજાણાય વિના સ્વભાવ કોઈ કાળે છૂટે નહીં, કારણ કે પેલા મહિમાની જરૂર પડે. સ્વભાવ ન છૂટે, વ્યસન ન છૂટે, વાસના ન છૂટે, આ બધાય જે ભૂત વળગ્યા છે બધાય ભૂતને છોડાવવા માટે પુરુષોત્તમ નારાયણની પહેલી તો સર્વોપરી નિષ્ઠા જોશે, પછી બધા જ ભૂત વેગળા થશે. મહારાજ એમ કે ભગવાનને ભગવાનના ભક્ત એને ન ગમે એમ ન જ કરવું એ ક્યારે શક્ય બને, જ્યારે એમ સમજાય કે આ મને મળેલ પુરુષોત્તમ નારાયણ એના જેવા બીજા કોઈ છે જ નહીં. આ ધામોના ધામી વાસી, આ ધામોના ધામી ક્યારે નહોતા પધાર્યા એમ જીવમાં ભરી દેવું હું, આ ધામના ધામી ક્યારે નહોતા પધાર્યા. ઈશ્વર કોટિ સ્તુતિ કરીને હાર્યા રાજ, પ્રેમાનંદ સ્વામીના શબ્દો લો, ઈશ્વર કરોડો કરોડો વાર સ્તુતિ કરીને હારી ગયા, પધારો અમારા બ્રહ્માંડમાં પધારો અમારા બ્રહ્માંડમાં પધારો, તો આ પુરુષોત્તમ નારાયણના પગલા પૃથ્વી પર નહોતા થયા. એ પ્રત્યક્ષ મને મળ્યા છે, એના મળેલા પ્રત્યક્ષ સંત ભક્ત મને મળ્યા છે, શું મારા દેહનું ધાર્યું કરું એમ આવો સંકલ્પ થાય તત્કાળ એને છૂટી જાય. મહારાજ કે ભગવાન અને ભગવાનના ભક્તને સંતને જે ન ગમે એ ન જ કરવું, એમાં મહારાજ કે મારો સંપૂર્ણ રાજીપો છે. અને પક્ષ પણ ભગવાનનો ને ભગવાનના ભક્તનો જ લેવો, સંતનો જ લેવો, પણ વિમુખ જીવનો કોઈ દાડો પક્ષ લેવો નહીં, ભગવાનના ભક્તનો જ લેવો, ભગવાનના સંતનો જ લેવો. એવમ પોતાનો દેહનો સંબંધી હોય પણ કુસંગી હોય તો એનો ક્યારેય પણ પક્ષ ન લેવો, ભલે દેહનો સંબંધી હોય, પક્ષ તો ભગવાનના ભક્તનો જ લેવો. ભરતજીનું આખ્યાન આપ્યું, પોતાની માં કઈ કઈ નો પક્ષ ન લીધો, તે વખતે એને એ મળ્યા હતા એનો પક્ષ ન લીધો, એ દ્રષ્ટાંતથી આપણે એ સમજવાનું. આપણને આજ પ્રત્યક્ષ મહારાજ મળ્યા છે તો પ્રત્યક્ષ મહારાજના સંત અને ભક્ત એનો જ પક્ષ લેવો, વિમુખ જેવનો લેવો નહીં. અને એવા અનેક ઇતિહાસો અનેક દાખલાઓ છે, ભગવાનનો અને ભગવાનના ભક્તનો પક્ષ લીધો છે, વિમુખનો લીધો નથી. મેં તમને એકવાર કીધું હતું ખબર, કદાચ લાધા ઠક્કરની માં ઓલો શરૂ લઈ મહારાજને આપવા જતા હતા, એ વખતે કોણ સામે મળ્યું, લાધા ઠક્કર સામે મળ્યા, હિરજી ઠક્કર સામે મળ્યા, હરજી ઠક્કર, પ્રેમજી ઠક્કર, હા હા, કારણ કે લાધા ઠક્કર હારાહારી ભગત એટલે હું ક્યાં તા અચકાતો હતો, પ્રેમજી ઠક્કર સામે મળ્યા અને કીધું માં આ શરૂ લઈને ક્યાં જા છો, તો કે મહારાજને આપવા જાઓ, તો કે અવડો મોટો શરૂ આપી દઈશ, કે નાનો આપીને આટલું જ બોલ્યો, અવડો મોટો શરૂ આપી દઈશ. અને આટલા શબ્દ જે સાંભળ્યા એની માના મોઢામાંથી શબ્દ નીકળ્યા, ધન્યવાદ છે ને કે હું મહારાજને આ શરૂ આપું છું અને એમાં તું વચ્ચે વિરોધ કરશો, હું મહારાજને આપવા જાઉં તું વિરોધ કરશો, માટે તું મારો દીકરો જ નહીં, કે આજથી સાંભળ તું મારો દીકરો નહીં, હું તારી માની જિંદગીમાં કોઈ દાડો મને માં નહીં કહીશ. કેટલો મહિમા છે તમે કલ્પના કરો, કેટલો મહિમા છે. આજ તો ખરેખરા ભગવાનના સંત હોય, ખરેખરા ભગવાનના ભક્ત હોય, એને કોઈ ગાળી દેતો હોય ને તો સાંભળે રાખે નહીં, આપણે ન બોલાય, આપણે હુકમ ખોટું વચ્ચે બોલવું જોઈએ. એને ભગવાન સ્વામિનારાયણ ઓળખાણા નથી, ઓળખાણા. એક હરિભગત મને મુંબઈ કહેતા હતા, લગભગ 22-23 વર્ષની ઉંમર છે, હાવ સુક લકડી છે, પણ બહુ મહિમા ભગવાનનો, ભગવાનના સંતો ભક્તોનો. એ કે સ્વામી હું ટ્રેનમાં જાતો હું ભલે એકલો આવું કે, પણ ભગવાન સ્વામિનારાયણ કે એના સંત કે ભક્તનું કોઈ ઘસાવતો બોલે હું સહન ન કરું, એક લાફો જીકી દો પછી મારી જે થાય એ થાય, કે મેં ત્રણ ફેરી અનુભવ કર્યો કે ત્રણ ફેરી માર ખાધો પણ એક શબ્દ કોઈ ઘસાવતો બોલે ખરેખરા સંત કે ભક્તનું એક લાફો તો મારી જ દઉં, એ ભૂપનો દીકરો તેની ઘેરે કે પછી ભલે માર માર ખાવો પડે. આ નામ મહિમા સમજાણો કહેવાય. મહારાજ કે નતર જાણતો હોય પણ પોતાની સાર્પ રાખવા સારું, એમ કે આપણે કઈક બોલશું તો પછી આપણને દુનિયા શું કહેશે, પોતાની સારપ રાખવા સારું ભગવાનના ખરેખરા સંત કે ખરેખરા ભક્ત કે ભગવાનનો પક્ષ ન રખાય. મારે કે મહિમા જ ક્યાં છે? એને જેટલો એના પિતાનો મહિમા છે, માતાનો મહિમા છે, ભાઈનો મહિમા છે, એટલો ભગવાનનો, ભગવાનના સાધુનો, ભક્તનો મહિમા છે. પોતાના બાપ અમી ગાળી દે કાંઈ સહન નથી કરતો. એવા એવાય ભગવાનને ન જાણ્યા, એવાય ભગવાનના સંતો ભક્તોને ન જાણ્યા. માટે મહારાજ કે વિમુખ જીવ હોય એનો પક્ષ કદી ન લઈ, ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો જ પક્ષ લઈ. અને પછી મહારાજ આગળ બહુ સરસ વાત કરી. અને ભગવાનનો ખરેખરો જે ભક્ત હોય એ પોતાના દોષને ગોતે રાખે, ગોતે રાખે, પોતાનો અવગુણ લે, ભગવાનના સંત કે ભક્તનો અવગુણ લે નહીં, તો એ વધતો જાય, દિન પ્રતિદિન વધતો જાય. આ વાત મહારાજે પ્રથમના છઠ્ઠા વચનામૃતમાં પણ કરી, પ્રથમના સોળમાં વચનામૃતમાં પણ કરી, આ વાત મહારાજે પ્રથમના એકત્રીસમાં વચનામૃતમાં પણ કરી, આ વાત મહારાજે પ્રથમના મહારાજે આ વાત પ્રથમના પચાસમાં વચનામૃતની અંદર પણ મહારાજે કરી, અને ત્રેપનમાં ખાસ કરી, ત્રેપનમાં વચનામૃતમાં આ વાત મહારાજે કરી કે ભગવાનના ભક્ત એનો અવગુણ ન લે. મહારાજ એકવાર દાદા દરમાં બેઠા હતા, સંતો બે ઘેલેથી આવ્યા, મહારાજ પીરસીને બેઠા, બધા સંતોની પંક્તિ પીરસાઈ ગઈ, મહારાજ બેઠા, ઓલા બે સંતો આવીને મહારાજ આગળ પત્તર ધર્યા, મહારાજ અમે બાકી રહી ગયા. મહારાજ કે હવે પીરસીને હાથ ધોવાઈ ગયા, કે હવે કાંઈ નહીં મેળ પડે, પણ મહારાજ અમે હાવ બાકી રહી ગયા. મહારાજ કે એક કામ કરો, હજી સંતો જમવાની શરૂઆત નથી કરી, તમે પત્તર લઈને ફરો, બધા થોડું થોડું નાખશે અંદર. મહારાજ આજ્ઞા કરી, સંતો બધું બધું થોડું થોડું નાખજો કે. અને સંતો પત્તર લઈને નીકળ્યા, અડધે ન પાગ્યા ત્યાં પત્તર છલકાઈ ગયા. અને પછી સંતો શ્લોક બોલીને જ્યાં જમવાની શરૂઆત કરે ને, મહારાજ કે ઉભા રહો, અમારે તમને એક વાત કહેવી છે કે. સંતો કે શું? મહારાજ કે સંતો આમાં તમને કઈ સમજાણું? તક મહારાજ કઈ સમજાણું નહીં. મહારાજ કે જુઓ, આ સંતો પત્તર લઈને નીકળ્યા અને બધાની પાસે થોડું થોડું લીધું તો અડધે ન ગયા તો પત્તર છલકાઈ ગયા. એમ તમે બધાએ માંથી થોડો થોડો ગુણ લેશો તો પત્તર તમારું છલકાઈ જશે, માને તમારું જીવન ગુણથી છલકાઈ જશે, અવગુણ લેશો નહીં. આ વાત બહુ સમજા જેવી છે. પણ ભક્તજનો, મહારાજ જે બોલે ને એ એટલું બધું વ્યવસ્થિત બોલે, એક એક વાક્ય મહારાજનું, શું મહારાજના વાક્યને આપણે વાત કરીએ, એટલું બધું અણમોલ હોય એમ, જેની અંદર પરસ્પર કોઈ જગ્યાએ બાધ ન હોય. મહારાજ કે ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો, પણ તુરંત મહારાજે પ્રથમના ત્રેપનમાં લખ્યું, પંચવર્તમાનમાં ફેર હોય તો લેવો. લે, એનો મતલબ શું થયો ખબર છે? આ બહુ ઊંડું વિચારો ને. મહારાજ કે ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો, એટલે મહારાજની દ્રષ્ટિએ પંચવર્તમાન પાળે ત્યાં સુધી જે ભગત છે, આમ આમ તમે આમ આમ ક્રોસથી પકડો ને તો પકડાય, પંચવર્તમાન પાળે ત્યાં સુધી જ ભગત છે, ત્યાં સુધી જે સંત છે એનો ન લેવો. પંચવર્તમાન મૂકી દીધા પછી ભગત જ ક્યાં છે મહારાજ? કે લે, એ સંત જ ક્યાં છે? દાખલા તરીકે સર્વિસ કરતા હોય ત્યાં સુધી એને ટીચર કહેવાય, અને એ હોદ્દા પર હોય નીકળ્યા પછી એને ટીચર કહેવાય, પણ પછી એ ભણાવવા જઈ શકે નહીં. સમજાય? ટીચર એ શબ્દ રહે, એમ ભક્તપણાને અને સંતપણાનું બિરુદ રહે, પણ અંદરથી ખોખલું થઈ જાય, જેમ હિમ પડે અને ઘઉંની ડુંડી એમને દેખાય પણ અંદરથી બીજ બળી જાય, એમ મહારાજની આજ્ઞા લોપે એટલે સંત અને ભક્તપણાનું બીજ બળી જાય છે. અહીંયા ભક્તજોને એક બીજી વાત બતાવું, બહુ આ બધું સ્પષ્ટીકરણ બહુ કરવું પડે કે ભગવાનનો ભક્ત બની શકે. મહારાજે પ્રથમના 18માં કીધું, બિચારાને યોગ જ ન થયો સત્સંગનો, હે યોગ જ ન થયો હોય, અને પછી યોગ થયો હોય તો તરત કાંઈ પાળતો થઈ જાય. હે સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે રાજાનું કોરું હોય પણ 2 વર્ષનું હોય ને એને તરત મોટો કરી દેવા હાટું હારવારું ખવડાવવા મળે પીવડાવવા મળે એમ કાંઈ મોટો થઈ જાય, એમ ન થાય. હે પણ ટાઈમે ટાઈમે ખવડાવે, ટાઈમે ટાઈમે સુવડાવે, ટાઈમે ટાઈમે સંભાળ રાખે તો એને ટાઈમે મોટો થાય. સમજાય? એમ ભગવાનનો કોઈ નવો નવો મુમુક્ષ બીજા સત્સંગમાં પ્રવેશ કર્યો હોય એટલે તરત ન જવું પાછું. આ પંચવર્ત પણ તો નથી પાડતો, એ બધા દંડવટ કરતા ન આવડતા હોય, એને તો બળ આપવું. કેવું બળ આપવું? કેવું બળ આપવું? શરમાતો હોય ને એમાં શું શરમ રાખો, તમને થારા આવડે દંડોળ કરતા. હું નવો નવો સત્સંગી થયો ત્યારે મને તાવ આવડતા ન હતા, એમ મને જરાય ન હતા આવડતા, તમને થારા આવડે છે. માળા ફેરવતો લહર કે લહર કોઈ ફેરવતો તો હસવું નહીં, તમે આમ જરાક ફરક છે, બાકી તમે માળા હારી ફેરવો છો, મને જરાય ન આવડતી. એમ એને સત્સંગમાં આગળ વધારવો, પણ એનો એમ અવગુણ લેવો અને એક એનો ન લેવો. જો કોનો ન લેવા એ તમને કહું, એક એવા ભક્ત નવો મુમુક્ષ એનો ન લેવો. બીજા નંબર મુમુક્ષ હોય, ખરેખરો મુમુક્ષ હોય, પરંતુ માયા બહુ જોરમાં છે, ભગવાનના સંતો અથવા તો ભક્ત હોય, ઘણો ખટકો બિચારો રાખતો હોવા છતાંય ક્યારેક માયાને થપાટ મારી દે અને વર્તમાનમાં ક્યારેક ફેર પડાવી દે, તો પણ એનો અવગુણ લેવો નહીં, એને ફરીને બળ આપી અને આગળ વધે એવો પ્રયાસ કરવો. પણ હવે તું આવો થઈ ગયો, તું ઉતરી ગયો, હવે તો સત્સંગને લાયક જ નથી, તું મંદિરમાં આવતો ને અમારું મંદિર ઉભડાવતો નહીં, એમ કહીને એને સત્સંગમાંથી પાડી નાખવો નહીં. સ્વામી વાતો મેં પણ વાત લખી, કોઈની અંદર ફેર પડી જાય સ્વામી કહે એમ કેવું, પેલો જયારે અતિ દિલગીર થઈ ગયો અને સત્સંગમાંથી પાછો પડી જાય એમ લાગે તો સ્વામી કહે એમ બળ આપવું કે મને એકવાર મારી આંખે છે તે રાત કે મારથી એમ ખરાબ રૂપ જોવાઈ ગયું હતું, મને એનો ઘાટ ખરાબ થઈ ગયો હતો, મને એકવાર કાને છેતર્યા હતા ખરાબ ખરાબ બધું સંભળાઈ ગયું હતું, એમ એમ કહીને મુમુક્ષ પાછો પડી જતો તેને આગળ ધપાવો. પણ જાણે છે અને વર્તવું જ નથી, સમજાય, વર્તવું જ નથી અને હાવ દાંડાએ જ કરવી છે. એનો પાછો આપણે મહિમા ગાઈ રાખીએ, ના બરાબર છે, બરાબર છે સ્વામી બાકી બરાબર. અરે બહેનોને સત્સંગ કરાવે કઈ ખલાસ એમ, અને બહેનોને હેતે બહુ, અને બહેનોને દર્શન કરે ત્યારે એને શાંતિ થાય, અને સ્વામીના દર્શન એ કરે ત્યારે એને શાંતિ થાય, અને જરાય મતભેદ જેવું કાંઈ જ નહીં એમ. સ્વામી સ્વામી એટલે બહેનો રાજી રાજી થઈ જાય, તરત સ્વામી એની પાસે પહોંચી જાય, એવી સત્સંગની વાતો રૂડી કરે, એવો ખોટો મહિમા ન ભરવો. સત્સંગ એવા મહિમાથી જ તળિયા સુધી પહોંચાડે આપણે. ભક્તજનો એક વાત બહુ સ્પષ્ટ કહું તમને, આ સંપ્રદાયની અંદર મહારાજ આ શબ્દનો જે સંબોધન કર્યું, અમારા આશ્રિતે અવગુણ ન લેવો, એ ક્યાં અર્થમાં કર્યો છે? અમને પામેલો સંત કે ભક્ત પંચ વર્તમાનમાં યુક્ત છે, સ્થિતિમાં ભેદ હોવા છતાંય એક દાડો અમને પામવાનો છે, માટે મહામુક્ત રાજ છે, એક દાડો મહામુક્ત સ્થિતિને પામવાનો છે, માટે એને દોષ પરઠવો નહીં. એનો કે કોઈક દૈહિક સ્વભાવ હોય, કોઈકને બોલવાની ટેવ હોય, કોઈને વચ્ચે કંઈક દખલ કરે એવું હોય, તો પણ એનો અવગુણ લઈ અને એનાથી હૃદય દૂર ન કરી નાખવું. મહારાજનો કહેવાનો મતલબ આવો હતો, અને આપણે એવો ફિટ કરી દીધો ગમે એમ કરે, એમ ગમે એમ કરે ને, તો એને કંઈ કહેવું જ નહીં. અને એ શબ્દથી આ સંપ્રદાયની જે વલે થઈ છે એ આ શબ્દ કરી છે. લો આનો અર્થઘટન અવળું કરવાથી કરી છે. મહારાજ કીધું ખોટું કીધું એમ નથી કહેતો, મહારાજે તો બરાબર કીધું, પણ આપણે અર્થઘટન અવળું કર્યું. અને તમને ખબર છે જે સંપ્રદાયની અંદર મહારાજે આ કયો સંપ્રદાય, સર્વોપરી મહારાજ એનો સ્થાપિતા સંપ્રદાય, જે સંપ્રદાયની અંદર મહારાજે પોતાના પરમહંસોને ભાગવતી દીક્ષા લીધી ને ત્યારે મહારાજ મહામંત્ર આપ્યો, હે પરમહંસો તમારે માટે આ બ્રહ્માંડમાં સ્ત્રી અને ધન આ બે તત્વ છે જ નહીં, એમ એમ તમે માનજો, એનાથી તમે વિરક્ત વર્તજો. એ સંપ્રદાય, એ સંપ્રદાયની અંદર આજ આમને સામને વાતો થાય, અને તોય આપણે એમ કે ન અવગુણ ન લેવાય, એમ ન લેવાય. અને જેનો સ્પર્શ મહારાજ કેટલો બધો વર્જિત કર્યો, એકવારનો પ્રસંગ તમને કહું. મહારાજ દાદાના દરબારમાં સભા ભરીને બેઠા હતા, નિષ્કળાંત સ્વામી આદિક સંતો આવ્યો, મહારાજના હાથમાં કંઈક હતું. મહારાજ કહે સ્વામી મોઢું ખોલો, તમારા મોઢામાં પ્રસાદી આપીશ. કે સ્વામી કે મહારાજ પહેલાં મુઠ્ઠી ખોલો પછી મોઢું ખોલું. મહારાજ કે એમ નહીં સ્વામી, પહેલાં મોઢું ખોલો પછી પ્રસાદી મોઢામાં આપીશ. મહારાજ કે મહારાજ એમ ન ખોલું, પહેલાં મુઠ્ઠી ખોલો પછી મોઢું ખોલું. બહુ રગજગ ચાલી. નિષ્કળન સ્વામી કે મહારાજ એમ ન ખોલો. મહારાજ કે સ્વામી મોઢું ખોલો મારી આજ્ઞા છે, સાંભળો મોઢું ન ખોલો તો વચનદ્રોહી ને ગુરુદ્રોહી. સ્વામી કે મહારાજ એવું નહીં બોલો, પણ મુઠ્ઠી ખોલો ને તરત મોઢું ખોલું. બ્રહ્માનંદ સ્વામી આદિ બીજા છે સંતો બેઠા, સ્વામી ને કે પણ સ્વામી તમે મોઢું ખોલો ને, મહારાજ નારાજ થઈ હુકમ કરો. સ્વામી કે પણ હું ક્યાં ના પાડું છું મોઢું ખોલો ને, મહારાજ મુઠ્ઠી ખોલે એટલે તરત મોઢું ખોલું. બધાએ કીધું મહારાજ કીધું, તેમ છતાં નિષ્કળન સ્વામી મોઢું જયારે ન ખોલ્યું, પછી મહારાજે મુઠ્ઠી ખોલીને તો અંદર રાણશીકણ રૂપિયો હતો. મહારાજ કે મહારાજ તમારા મન મોઢામાં નાખી દેવો હતો ને, મહારાજ ઉભા થઈ ગયા, બાથમાં ગયેલી નિષ્કળન સ્વામીને ભેટ્યા. સાવાસ સ્વામી સાવાસ, તમે તો અમારા પાડ્યા ન પડ્યા તો તમને બીજો પાડનારા બ્રહ્માંડમાં કોણ મળવાનો છે? ભક્ત એ પણ લીલા સમજવી. બાકી નિષ્કળન સ્વામી કે મૂંઢ નહોતા, સમજાય કે મહારાજની આજ્ઞાનું પાલન ન કરે, પણ જેમ પરમેશ્વર અંતર્યામી હોય છે એમ એના ભજને કરી અને એના મુક્ત પણ એવા જ અંતર્યામી સ્થિતિ પામે છે. જેમ મહારાજ અંતર્યામી એવી સ્થિતિને પામેલ નિષ્કળન સ્વામીની રૂપિયો સામો દેખાતો હતો, સમજાય ન મોઢું ખોલ્યું. ભગવાન પુરુષોત્તમ નારાયણ કહે અને તોય ધનનો સ્પર્શ ન કરે એને બદલે આમને સામને નોટું ગણે, લો તમારે સામે થોકડી ગણે. અને પછી એમ કે ભગત બે નોટ આમાં ઓછી છે એમ. આ સ્થિતિ કેમ થઈ ભક્તજન? ભક્તો એક વાત બહુ બહુ સ્પષ્ટ સમજો, હું અવગુણની વાત નથી તમને કરતો. અવગુણ કોને કહેવાય? કોઈને ફજિયત કરવી આનું નામ જ અવગુણ છે. બીજા નંબરમાં અવગુણની વ્યાખ્યા મહારાજે પોતે આપી. મહારાજ કે જેની અંદર જે દોષ છે એથી એ વ્યક્તિની અંદર અધિક દોષ કેવો એનું નામ અવગુણ છે. જેની અંદર દોષ નથી તેને દોષયુક્ત કહેવો એનું નામ અવગુણ છે. બાકી ખોટી તો ખોટી વાત કહેવી જ પડશે અને કદાચ આપણે બહુ છુપાવશું, બહુ છુપાવશું. ના ન કહેવાય, ન કહેવાય, ન કહેવાય. આ તો આપણું કુટુંબ છે, પરિવાર છે. સંતો, હરિભક્તો, આચાર્ય મહારાજ, આપણે એક પરિવારના સદસ્યો છીએ. ન કહેવાય, ન કહેવાય, ન કહેવાય. દાખલા તરીકે તમારો દીકરો કોઈક દારૂ પીને આવ્યો, લથડિયા ખાતો ખાતો આવ્યો અને કોઈક ઘરમાં કીધું બોલો દારૂ પીને આવ્યો, ન કહેવાય? ખબરદાર કીધું, અવગુણ લીધો કહેવાય, ન કહેવાય, ભલે પીધો હોઈ જવા દે તો દિશા શું થાય? દિશા શું થાય ભક્તજનો? એવી રીતે સંપ્રદાયની ખોટને જો ન કહીએ તો દેશે આપણી આ થાય. આ તો ઘરના સદસ્યો છે, આ દુઃખ છે, આ અવગુણ નથી, આ દુઃખ છે કે આ પરિસ્થિતિને આજ આપણે સમજવા માટે તૈયાર નથી. અને અવગુણ કોઈ દાડો કહેશો નહીં, અને કહેશો અને પછી સંપ્રદાયની અંદર જેટલો વધારે બગાડ થશે એમાં હિસ્સેદાર આપણે પણ થશું. ઘણા હોય શુરીર ભક્તો કહી દે ક્યારેક કે સ્વામી કે ભગત આ તમે ખોટું કરો છો. બિચાર ઓલું એકાદો હિંમત વાળો નીકળે ને કહી દે આ તમે ખોટું કરો, તમે ભલામણા સાધુ થઈને આમ રૂપિયા ગણો બરાબર કહેવાય, તું હરિભગત થઈને આમ વર્તી બરાબર કહેવાય. બિચારો કોઈક હિંમત કરીને કહેવા જાય ને તો દસ વીસ વળગી પડે, અવગુણ લીધો તારા જીવનો નાશ થઈ જાય. અરે પણ ભલામણા તમે શું મંડ્યા છો એમ સમજાવીને. અને એમ જ જો હોત તો નિષ્કુળાનંદ સ્વામી નિષ્કુળાનંદ કાયવો તો ખોલ્યો, એક કડી એવી નથી લખી લખ્યા વિના ન રહી જેની અંદર દોષ દૂર રહેવા માટે અને દોષયુક્ત પુરુષનો સંગ ન કરવા વિશે. અને એને જે સ્વામી વખોડ્યા છે એવું તો કોઈને વખોડતા ન આવડે. નિષ્કળન સ્વામી દિશા શું થઈ છે? એને જો અવગુણ સમજીએ તો. માટે ભક્તજનો આ અવગુણ છે જ નહીં, આ બહુ સ્પષ્ટ સમજજો. અવગુણ એનું જ નામ છે. ભગવાનના ભગવદી પુરુષ હોય, ભગવાનના ભગવદી કોઈ સંત હોય, ખરેખર આ સંત હોય, પરંતુ ક્યારેક આપણને આપણા સ્વભાવ પર ટોકે, સમજાય, આપણને આપણા સ્વભાવ પર ટોકે, આપણી ભૂલને ઓળખાવે અને આપણને ન ગમે અને પછી આપણે ચાલુ કરી દઈએ એ સાધુમાં કાંઈ લેવાનું નથી એમ. એ હરિભગત હા ઉતરેલ છે અને એ જે શબ્દ આપણા શરૂ થાય એનું નામ અવગુણ છે. બાકી ખોટાને તો તમે એક જગ્યાએ સાચું કહેશો ને બીજે ખોટું થાય, બીજી હાજર કે ખોટી જે ખોટું. દાખલા તરીકે અત્યારે 20 રૂપિયા નોટ તમારી ખોટી થઈ ગઈ, મેં સાંભળ્યું પાઉન્ડ 20 રૂપિયાનું પાઉન્ડ, 20 પાઉન્ડની નોટ ખોટી થઈ, તમારે કદાચ એક જગ્યાએથી મેં આપી દો અને તમારી હાચી થઈ ગઈ બીજી ખોટી થાય, સમજાય, બીજી હલવા હે એ કે બધી હોહરવી નહીં નીકળે, સમજાય તમને. એમ ખોટું તો ગમે ત્યાં ખોટું જ થશે અને સાચું ગમે ત્યાં સાચું થશે. સાચી વસ્તુ હોય, દાખલા તરીકે તમારી 20 પાઉન્ડની નોટ ખોટી થઈ એને બદલે તમારી પાસે સાચી નોટ હોય, પણ કોઈને ભ્રાંતિની આ જ નોટ ખોટી છે અને કોઈ એમ કે આ નોટ ખોટી હું નહીં લઉં એમ, ઈ નહીં લે બીજો લેહે, સમજાય તમને, ઈ નહીં લે બીજો લેહે. આની પાસે ખોટી થઈ નોટ હાચી છે ને એકની પાસે ખોટી થાય બીજી હાચી થાય, અને ખોટી નોટ છે એક પાસે હાચી થશે ને તો બીજી ખોટી થાય, સમજાય તમને. સાચું સોસરું સાચું નીકળવાનું બહાર, ખોટું હોહરવું ખોટું બહાર નીકળી જાય. માટે ભગવાનના ભક્તો આ વચનામૃતને એમ જ સમજે એમાં શ્રીજી મહારાજ સંપૂર્ણ રાજી થશે થશે ને થશે. મહારાજ બહુ સુંદર રીતે બતાવે, મારો આશ્રિત કોઈ દિવસ અવગુણ ન લઈ, ભગવાનના પરમ એકાંતિક સંત ભક્ત એનો અવગુણ ન લે, એને જોવે વિચારે. ભક્તજનો ભગવાનના ખરેખરા સંત કે ભક્ત હોય એની ક્રિયા ક્યારેક એવી હોય કે જે ક્રિયાને જોઈ એને અવગુણ આવે. મૂળીનંદર એક સ્વામી હતા, હું નામ ભૂલી ગયો, બહુ ભગવદી પુરુષ, અને પોતે કોઈ દિવસ સ્વીટ ન લે. એક દાડો સવારના પહોરમાં 10-15 લાડુ લઈને જમવા બેસી ગયા, અને 15-એક લાડુ જમી ગયા. 15 લાડુ જમ, કોઈ દી જિંદગીમાં નહીં જમેલા, તે દાડ 15 લાડુ જમ્યા. અને કોઈની કઠણાએ માથા મારતી છે ને તે દાડે એક હરિભગત દર્શન કરો તે દિવસ જ આવ્યો. અને હવારમાં સ્વામી જમતા હતા, અને સ્વામીને જમતા જોઈને શું કીધું ખબર, અત્યારના પોરમાં સાધુ લાડવા પર પોળી ગયા, એની દિશા શું થાય કે. અને સ્વામી તો મહારાજના એકાંતિક સંત, પોતે જમતા જ નહોતા, મહારાજને જમાડતા હતા એવા પરમ એકાંતિક સંત. એના મોઢામાંથી શબ્દ નીકળ્યા, મારી દિશામાં ફેરફાર નહીં થાય પણ તારી દિશા ભૂંડી થાય પાગલ, હું નથી ખાતો, હું તો મહારાજને જમાડું છું. અને આટલા શબ્દ સ્વામી બોલ્યા, ઓલો મંદિરેથી ઘેરે જતો ને તે રસ્તામાં ગાંડો થઈ ગયો. પછી વળી બીજા કોને ખબર હતી, સ્વામીનો એને અભાવ લીધો હતો, એને અવલંબન કરી આની આ દિશા થઈ. પછી સ્વામી પાસે લાવ્યા, માફી મગાવી, સ્વામી રાજી થઈને આશીર્વાદ આપ્યો, ત્યારે હાજો થયો. વાત સમજાય? જ્યારે વિષયનું ખંડન કરે અથવા તો ભગવાનના એવા કોઈ અલૌકિક સંત હોય એને ઓળખ્યા વિનયની વિશે જે ધારણા કરવી એ અવગુણ છે, એ જીવનું બગાડે. સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી એક પ્રસંગ લખ્યો છે, ગોપાળાનું સ્વામી વડોદરા હોય અને સ્વામી કથા વાર્તા કરતા, એમાં સ્વામી વાત કરી, અમે સંતો છીએ, તમે લાકડાને પત્તરની અંદર જમવું જોઈએ, દાળ ભાત શાક રોટલી બધું ભેગું કરી અંદર 3 ચાપા પાણી નાખી મેળાવીને ચોળીને જમવું, એ મારો સંતોનો ધર્મ છે, એમ વાત કરી. એમાં મારા કુસંગી 4 બ્રાહ્મણો બેઠેલા, એને સ્વામીને પાછા પાડવા માટે ઊભા થઈને હું તમારા મોટા મોટા ગપ્પા મારો, કે સ્ટીલના વાસણમાં જમો, પિત્તળમાં જમો, અથવા તો લાકડામાં જમો, હું ફેર પડી જાવ, અને તમે જુદું જુદું જમો, ભેગું જમો, કે પેટમાં તો બધું ભેગું જ થાય ને, એમ હું મોટું તમે ધાડ મારી. સ્વામી કે બધી વાત સાચી પણ એનાથી રસના ઇન્દ્ર જીતાય છે, એમાં મારા ભગવાન સ્વામિનારાયણ કીધું, એ તો બધી તમારી વાતો મોટી મોટી. સ્વામી કહેતો તમને ખબર પડશે. અને ઘેરે ગયા, ફક્ત આનું નામ અવગુણ, સમજાણું. સ્વામીને મોટે જોઈ ન શકાણી એટલે અવગુણ લીધો, એનું નામ અવગુણ. અને સ્થિતિ એવી સર્જાણી, 2 જણા એવા સ્વાધ્યાય થયા માળા, ગમે એની ઘેર લગ્ન હોય તો પગી જાય. પહેલાં તો બ્રાહ્મણોના ઘર પકડ્યા, પછી બ્રાહ્મણો સમજી ગયા આમાળા નોતરું આપી તો આવે છે, નથી આપતા તોય આવે છે, પછી ના પાડી દીધી. પછી તો બીજી જ્ઞાતિ ક્ષત્રિય અને વૈશ્ય પટેલની ઘેરો વાણી ગયા, ત્યાંય પગ ગયા. નાનકડા ગામમાં બધાને ખબર પડી ગઈ કે આ તો બધી પગે. પછી કોઈ જમવો ના આવે તો હરિજનની ઘેર મળ્યા પગવા, કહો. પછી હરિજન લોકોએ ના મળ્યા પાડવા, અને હરિજન ના પાડવા મળ્યા ને પછી શું કરે ખબર, ત્યાં બહાર બેસે એટલે જમીરે ને અઠવાડો બહાર નાખે ને ઉકાળામાં, પછી એમાંથી મોહનથાળના બટકા વીણી વીણીને ખાય, કહો. આ નામ અવગુણ. મોટા પુરુષનો અવગુણ લીધો, સ્વામી દોષિત નહોતા પણ સ્વામીને મોટેપ ન જોઈ શકાય એને કારણે એના મોઢામાં શબ્દ નીકળ્યા, દિશા શું થઈ, આવા સ્વાધ્યાય થયા. અને બીજા બે જે હતા ને, એકવાર કોઈકને ઘેર લગ્ન હશે ને અને સંધ્યા સમયે જમણવાર થયેલું ને ત્યાં જમવા ગયા, અને પંગત પીરસાણી એમ બધું પીરસાતું હતું, અને તે દિવસે આવી કે લાઇટ તો હતી નહીં, કંઈ દીવાજી હોશે, ઝાંખું ઉજવાળું. પીરસાતા પીરસાતા 2 શાક બનાવેલું, રીંગણાનું બટેકાનું. એક જણ રીંગણાનું શાક પીરસી નીકળ્યો ને પછી બીજો બટેકાને લઈને નીકળ્યો, એણે બીજા પડખે નાખ્યું પણ 2 ફોડવા રીંગણાના શાક ઉપર પડી ગયા. અને ઓલા 2 જણા કહે ભાળતો નથી આ બે શાક ભેળા કર્યા. સ્વામી શું કહેતા હતા, બધું ભેગું કરી દે, એમાં થોડો કઈ સ્વાદ હોય, એમાં હું મોટી ધાડ મારી, એને બે ફળો ભેગા પડે, એમ હું હલાવ્યો. ભાળતો નથી આ શાક ભેળું થઈ ગયો. ઓલો કે ભાઈ ભૂલ થઈ ગઈ. ભૂલ શેની થાય એવી, આંધળો છો. અને ભાઈ હારીતે કેટલું સહન કરે, એ કઈ થોડા નોકર હોય, એ તો હવે નોકર પદ્ધતિ થોડી થોડી શરૂ થવા મળી, પણ તે દાડે આવું કઈ હતું નહીં. કે આંધળો છો, આંધળો છે, કીધું ને તો સંભાળીને બોલ્યો, કે તારા બાપના છોકરા નથી થતા, કે નોકર નથી થતા, જેમ ઠીક પડે એમ બોલશો. ઓલો કે સંભાળીને બોલ. એમ કરતા કરતા પેલા બોલા ઝાલી થઈને બીજી તો એમાંથી યુદ્ધ થયું શરૂ. અને પછી ગાળે ગાળે આવ્યા, અને ગાળે ગાળે આવતા આવતા ઓલા જે જમતા હતા ને બ્રાહ્મણ, એને વાટક્યા હતા ડાયલના, લઈને ફરફરતા કર્યા ઘા એટલે હારિથ્યા પર, એને પછી કર્યા ડોયાના ઘા. પછી જામી, જામી તો કેવી જામી, સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે જ્યાં લગ્ન હતા ત્યાં દાડો થયો, સમજાય, લગ્નમાં દાડો થયો. આનું નામ કહેવાય અવગુણ, લાગઠ નહીં. ગંડુ રાજા જેવો ન્યાય ન કરવો, ટંકે શેર ભાઈ ટંકે શેર ખાજા એમ, પણ જો ન્યાય કરવો. એમાં શ્રીજી મહારાજ સંપૂર્ણ રાજી થાય. મહારાજ કે ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો, અને ભગવાનના ભક્તનો અવગુણ લે તો ગમે તેવી શ્રેષ્ઠ સ્થિતિને પામેલો પણ પડી જાય છે. રાધિકાજીનું દ્રષ્ટાંત આપ્યું, પરમાત્માની અંદર અવગુણ પેઠો તો પોતે પડ્યા, એની અંદર વળી શ્રીદામાં અવગુણ પેઠો તે શ્રીદામાં પણ પડ્યા, આમને સામને શાપ થયા. માટે મહારાજ કે એવી ભૂલ અમારો આશ્રિત કરે નહીં. અને આ જે ઘટના ઘટી એ પણ પરમાત્માના ભક્તની મહત્તા બતાવવા માટે, કે ભગવાનના સંત કે ભગવાનના ભક્ત યા તો ભગવાનનો જો કોઈ અવગુણ લે તો એની આ દિશા થાય, ગમે તેટલી ઊંચી સ્થિતિએ પહોંચેલો પણ નીચે પડી જાય છે. એટલા માટે મહારાજ કે અવગુણ લેવો નહીં. અમદાવાદ દેશની અંદર શ્યામચરણ સ્વામી થઈ ગયા, તમે કદાચ નામ સાંભળ્યું છે, બહુ ભગવદી પુરુષ હતા, કદાચ કોઈ દર્શન પણ કર્યા હોય. સ્વામી ધામમાં ગયા ને 25-30 વર્ષ થયા, વધારે નથી થયા. એક સ્થાનમાં નામ નહીં આપું, ને તરી પકડાઈ જાય સ્થાન તો ઉપાય થાય. એ સ્થાનમાં મોટો ઉત્સવ હતો. વ્યક્તિ અવગુણ ક્યારે લે, જ્યારે પોતાનો અહમતા પ્રગટે ત્યારે ભગવદીનું અવગુણ લેવાય છે. યા તો કોઈની મોટેવ જ્યારે જોવે ત્યારે અવગુણ પણ થાય છે, યા તો એમ લાગે કે આ મારા કરતાં શ્રેષ્ઠ દેખાશે ત્યારે એને પાછો પાડવા માટે અવગુણ લેવાયા છે, દ્રોહ કરાય છે. એ સ્થાનમાં સ્વામી પોતે ઉત્સવ કરવા ગયા, અને જેણે ઉત્સવ કર્યો એ સાધુ બહુ કેપેબલ, પણ આ લોકની રીતે કેપેબલ, આ લોકની રીતે બંને આચાર્ય મારને ભેળા કરેલા, અને મોટો ઉત્સવ કરેલો. અને એમાં શ્યામચરણ સ્વામી ગયા, એની પાછળ ઘણા હરિભક્તોને માનતા અને પાછળ દોડતા, પણ સ્વામી ત્યાં ગયા. સ્વામી જોયું બહુ મોટું રસોડું, 200-300 સંતો આવેલા અને હજારો હરિભક્તો, મોટું રસોડાની અંદર સ્વામીને બહુ શુદ્ધિ લાગી નહીં, કારણ કે બહુ મોટું થાય એટલે શુદ્ધિ થોડીક ઓછી થાય, શુદ્ધિ ન લાગી એટલે પોતાનું મન માન્યું નહીં. એટલે સ્વામી થોડોક લોટ લઈ અને એક બાજુ પહેલાં 3 પાણા મૂકી અને રોટલી બનાવ્યા, એનાથી 2-3 રોટલી બનાવી લો, દૂધની રોટલી હું જમી લઈશ. સ્વામી જ્યાં લોટ બાંધી અને રોટલી બનાવીને તૈયારી કરતા ત્યાં ત્યાં ઓલા સાધુ નીકળ્યા. એ સાધુ નીકળ્યા, સ્વામીને જોયા. સ્વામીને જોતાની સાથે પ્રશ્ન કર્યો, સાધુરામ હું આદરીશ, અભિમાનના શબ્દો તમે જુઓ, નતર બોલનાર સાધુની ઉંમર કેટલી હતી, 40 વર્ષની આજુબાજુ, અને રસોઈ બનાવનાર સ્વામીની ઉંમર હતી 80 વર્ષની, તો શબ્દ હું નીકળ્યા, સાધુરામ હું આદરીશ, કેમ જુદા ચોકા માંડ્યા. સ્વામી કે કાંઈ જુદા ચોકા માંડ્યા નથી, પણ મને એવું બધું આમ મન ન ફાવે એટલે હું મારી રીતે 2-3 રોટલી બનાવેલો છું, અહીંયા કાંઈ જુદા ચોકા માંડવાની જરૂર નથી, એમ કહીને પેલો લોડ સ્વામી જે બાંધતા તેને લઈ અને ગટરમાં નાખી દીધો. અને સ્વામી થોડા નારાજ થઈ ગયા, સ્વામી જમ્યા નહીં, ઉપવાસ કર્યો અને બીજ બીજ સમદાજ જતા રહ્યા. આવા મહાપુરુષનો અપરાધ કર્યો, પરિણામ એ આવ્યું, ઉત્સવ પૂરો થયો અને 8મા દિવસે પોતાના 8મા બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થયો. માને સારા સાધુ કહેવાતા હોવા છતાંય પણ પર નારીની અંદર મન મોહ્યો અને પોતાની સ્થિતિમાંથી ડૂલી ગયા. મહારાજ કે આવો કોઈ દિવસ મારા સંત કે મારા ભક્ત અવગુણ લે નહીં, ને તો આ દિશા થાય. ગમે તેટલી પોતાની મોટી સ્થિતિ હોય પણ ભગવાનના ખરેખર આ સંત કે ભક્તનો જો અવગુણ લેવામાં આવે તો જરૂર પોતાનો માર્ગ થકી પડી જાય છે. આવી વાત આ વચનામૃતમાં મહારાજ કહેવા માંગે છે. અને મહારાજ કે ગુણ લે તો દિન દિન પ્રત્યે વૃદ્ધિને પામતો જાય. ખરેખર આ સંતો ખરેખર આ ભક્તોનો ખાલી ગુણ લે તો એની અંદર એ ગુણ પ્રવેશ કરી જાય છે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં એકવાર જમતા હતા ને એક સ્વાદ્ય બ્રાહ્મણ મનમાં એમ થયું મારી પાસે કાંઈ નહીં થયું, સરળ સરસ અલગ અલગ પકવાન બધું જમું છું, આ તો જુનાગઢ દેશના મંદિરના મહંત હું ખાતા છે એમ વિચાર કરીને બારી મેં ડોક્યું કર્યું તો સ્વામી તો ટાઢો બાજરાનો રોટલો ચોળીને ખુરમું અને અંદર છાશ નાખીને જમતા હતા. પહેલાંના મનમાં થયું દૂધપાક પીતા લાગે સ્વામી. સ્વામી તો ભાઈ અંતર્યામી, સ્વામી જાણી ગયા. સ્વામી જાણી જઈને કીધું એલા સાધુરામ જરાક આ છાશમાં મીઠું નાખત કે ખાટી બહુ છે. અને મીઠું ન ખાઈને સ્વામી જીમ્યા ઓલાનો ગુણ આવી ગયો. કેવો ગુણ આવ્યો? આ હા હા, આ જુનાગઢ દેશ અને જુનાગઢ મંદિરના મહંત અને આવું જમે આટલા નિસ્વાદી મને ધિકાર છે. એક સામાન્ય મારી સ્થિતિને તો કેવા કેવા સારા સારા પકવાનો બનાવી બનાવીને જમું છું, આટલો જ આ સ્વામીનો ગુણ આવ્યો પોતે નિસ્વાદી થઈ ગયો કહો. એટલે મહારાજ કે ગમે તેવો કામી હોય ગમે તેવો કામી હોય પણ ભગવાનના ખરેખર સંત કે ભક્તની વિશે નિષ્કામીપણાનો સંકલ્પ કરે પોતે નિષ્કામી થઈ જાય. અને ગમે તેવો નિષ્કામી હોય અને ખરેખર ભગવાનના સંત કે ભક્તની વિશે કૂડો ગાઢ કરે તો મહાન કામિષ્ઠ થાય. માટે મહારાજ કે સાવધાન બનજો. ભગવાનને ખરેખર સંત કે ભક્તની લૌકિક જે રીત છે એની દેહી ક્રિયા એ તમને સ્પષ્ટ સમજાશે નહીં, માટેનો અવગુણ લેશો નહીં. મહારાજે પ્રથમના સત્સંગમાં વચનામૃતની અંદર પણ આ વાત બતાવી કે ભગવાનના એકાંતિક જે સંત છે એની ક્રિયાને સામાન્ય જગતનો જીવ ઓળખી શકતો નથી, એ જ એનો અવગુણ લે છે. માટે મહારાજ કેવો અવગુણ કોઈ દિવસ લેશો ને ગુણ લેશો તો વૃદ્ધિને પામતા જશો. અને ગુણ લેવાની જેની પ્રકૃતિ છે, દાસત્વ ભાવની જેની પ્રકૃતિ છે, મહારાજ કે એવો પુરુષ બધાને રાજી કરી શકે છે. મહારાજ કે શિષ્ય હોય યા તો ચાકર હોય, એવો દાસત્વપણાનું જેનો અંગ છે, ગુણ ગ્રહણ કરવાનું જેનો અંગ છે, મહારાજ કે એના ઉપર રાજા પણ રાજી થાય અને એના ઉપર ગુરુ પણ રાજી થાય. પોતાની ખોટ હોય અને એને ટોકે વઢે અને એ શિખામણના શબ્દને સવળા સમજે તો એના પર બધાનો રાજીપો થાય છે. અને એવું સવળું લેતા જેને ન આવડે અવળું લે છે મહારાજ કે એ તો પોતાની સ્થિતિમાંથી જરૂર પડી જાય છે. ઇતિ વચનામૃતમ મધ્ય પ્રકરણનું 26મું થયું. હવે આપણે સાંભળીએ 27મું વચનામૃત. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સુમંત 1879 કારતક સુદ એકાદશીની દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં દક્ષિણાદે દ્વાર ઓરડાની અવસરે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ગુલદાવદીના ધોળા અને પીળા પુષ્પના હાર વિરાજમાન હતા અને પાઘમાં બે કોરે તોરા લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે તમારે ક્રોધ થાય છે ત્યારે શે નિમિત્તે થાય છે અને કેટલું નિમિત્ત હોય ત્યારે ક્રોધ થાય છે? અને અમારે તો 1 થી 1,00,000 રૂપિયા સુધી બગાડ કરે તો પણ પોતા સારું તો ક્રોધ આવે નહીં, અને જ્યારે ધર્મલોભ કરે અથવા બળિયો હોય તે ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે ત્યારે તેની ઉપર અમારે કોઈકને અર્થે લગારે ક્રોધની ચટકી આવે છે, પણ પોતા સારું તો લેશ માત્ર ક્રોધ આવતો નથી, અને કોઈક સારું આવે છે તે પણ ક્ષણ માત્ર પણ નથી રહેતો ને આટી પણ બંધાતી નથી, તેમ તમારે કેવી રીતે આવે છે ને કેવી રીતે ટળે છે? પછી મુક્તાનંદ સ્વામી કહ્યું, જે કોઈક પદાર્થને યોગે તથા કોઈકની અવળાય દેખાય તેને યોગે તે ઉપર ક્રોધ થાય પણ તત્કાળ શમી જાય છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો ભર સભામાં. સ્વામીની કેટલી મહાનતા છે તમે કલ્પના તો કરો. ભર સભા મહારાજ એમ કે સ્વામી તમને ક્રોધ આવે છે તે શા નિમિત્તે આવતો હોય છે? આપણે ભર સભામાં પૂછ્યો એ તો કેટલું વહમું લાગે. અને એ પાછા મુક્તાનંદ સ્વામી મોટેરા સંત, અને એને પૂછ્યું સ્વામી કે મહારાજ કોઈ પદાર્થને યોગ્ય કરીને થોડો ઘણો આવી જાય છે, કોઈને અવળાય દેખાય ત્યારે આવે છે પણ પછી શમી જાય છે. મહારાજ કે અમને તો એકથી લાખ રૂપિયાની કોઈ નુકસાની કરતો હોય તોય પણ ક્રોધ આવતો જ નથી. પણ ભક્તજનો આ વચનામૃતને થોડું વધારે સમજવા પ્રયાસ કરીએ, કારણ કે હામે મુક્તાનંદ સ્વામી જેવા પુરુષ છે જેને મહારાજ એમ કે આ તો સત્સંગની માં છે, એની અંદર ક્રોધ આવે એવો જે સંકલ્પ કરવો એ થોડો વિચાર માગી લે એમ છે. કારણ કે સ્વામીની પ્રકૃતિ કેટલી શાંત હશે એ સ્વામીનું જીવન ચરિત્ર બતાવે છે. સંતો એકાદશીને દિવસે ભૂખ સહન નહીં કરવાથી રોટલા ખાતા હતા, એ રોટલા ખાતા હતા, તો મુક્તાનંદ સ્વામીને ક્રોધ નથી ઉપજો એમ આપણું શાસ્ત્ર કહે છે. બરાબર કે ખોટી વાત કહો કે સ્વામી ક્રોધાયમાં અંથન ખીજાઈ ગયા જેમ તે માં હું કરો છો ને ઓલું હું કરો છો. સ્વામી સામે થી કીધું સંતો કઈ છે મને ભૂખ બહુ લાગી છે. સંતો કે સ્વામી બાજરાના રોટલા છે શું કે લાવો લાવો તો ખાઈ કે. અને સ્વામી પણ એકાદશી દિવસે બાજરાના રોટલા ખાધા પણ એક શબ્દ સ્વામી બોલ્યા નહીં. ત્યાં સ્વામીને વર્તમાન હાવ ઢીલા ઢબ હશે ને તો વળી એમ સંકલ્પ થાય સ્વામી હા વર્તમાનમાં ઢીલા છે, એકાદશી દિવસે બાજરાના રોટલા ખાઈ લીધા. તે વખતે પાછું લોયાનું છઠ્ઠું સંભાળવું કે મુક્તાનંદ સ્વામીની પ્રકૃતિ એના વર્તમાન એટલા બધા કડક હતા, બે ચાર વર્ષ સુધી મહારાજ જ્યારે બહુ ટોક્યા ત્યારે સ્વામી થોડાક હેઠા ઉતર્યા, કેમ જે બીજા સંતોથી સ્વામીની બરાબર વર્તી નહોતો હગાતો. પરસ્પર વિરોધાભાસ ઉભો થાય, એક બાજુ એકાદશી દિવસે બાજરાના રોટલા ખાધા, બીજી બાજુ મહારાજ કે બે ત્રણ વર્ષ ટોક્યા ત્યારે હરખું થયું, ત્યારે બીજા સંતોની બરાબર વર્ત્યા એવા કડક વર્તમાન હતા. તો ભક્તજનો એક બાજુ કડક વર્તમાન લઈએ તો અહીંયા પોઈન્ટ થોડોક શક્ય બને કે સ્વામીની પ્રકૃતિ કડક હશે, પણ સામે મહારાજાને માનું બિરુદ આપ્યું અને એકાદશી દિવસે સંતો રોટલા ખાધા તો એ સ્વામી એક શબ્દ બોલ્યા નહીં, તો આ વચનામૃત થોડું ક્રોસ થાય. બીજા નંબરમાં સ્વામીની મહત્તા મહારાજ બહુ બહુ ગાઈ છે. મધ્યના 63માં મહારાજ કે સ્વામીનું દાસોત્પણો અંગ તો કેવું છે, તો કે જો ગોપાળાનંદ સ્વામીનું છે એવું છે. દાસોત્પણ દાસોત્પણ હોવે ને ક્રોધ ન શક્ય બને, સમજાય? દાસમાં ક્રોધ ન હોય, બાપમાં ક્રોધ હોય. બાપ એટલે છોકરાને ડેડી બાપ નહીં હો, પણ અહંકારી જેની પ્રકૃતિ હોય એમાં ક્રોધ હોય. બીજા નંબરમાં મહારાજે કાર્યાણીના 3જા વચનામૃતમાં મહારાજ કહે શુકાનંદ સ્વામી બહુ મોટા સાધુ છે, આ સાધુ તો મુક્તાનંદ સ્વામી જેવા મોટા છે. શુકાનંદ સ્વામી બહુ મોટા, મુક્તાનંદ સ્વામી જેવા મોટા છે, એનો મતલબ શુકાનંદ સ્વામી તો મોટા છે પણ મુક્તાનંદ સ્વામી એના કરતા મોટા સંત છે. મહારાજ જેને મોટા કહેતા હોય એમાં ક્રોધ કેમ શક્ય બને? પરસ્પર ક્રોસ છે. તો ભક્તજનો મનમાં એમ થાય આ વચનામૃત ખોટું, ના આય સાચું, પણ અહીંયા જે મહારાજ લખ્યું છે એનો મીનિંગ તો એમ ઘટાડવો કે મહારાજ એમ કહેવા માગે છે સ્વામીને ક્રોધ કોઈ દિવસ શક્ય ન બને, પણ સાધન દિશાવાળો જે મુમુક્ષો છે જે પરમાત્માને પામવા માટે પાપ અગલી કરી રહ્યો છે એની અંદર પ્રકૃતિ હોય ક્રોધ હોય, એ મારે જે ક્રોધ લખ્યો પણ બધા સ્વભાવ હોય ક્રોધ કામ લોભ સ્વાદ સ્નેહ માન એવી પ્રકૃતિ હોય તોય પણ મહારાજ એને સમજાવવા માટે મહારાજ મુક્તાનંદ સ્વામીનું મિશ્લન સમજાવે છે કે મારે લાખોની નુકસાની થઈ તો ક્રોધ નથી થતો, એમ અમને પામવા ઈચ્છતા એવા જે મુમુક્ષ એને કદાચ આ જગતના પદાર્થની પ્રાપ્તિ થાય યા તો જતું રહે તો લેશ માત્ર કોઈ દાડો ક્રોધ કરવો નહીં એવો કહેવાનો મહારાજનો એ મતલબ છે. ઉલો પોઈન્ટ બાકી રહી ગયો ને રોટલા ખાધા, સ્વામી તે દાડે રોટલા ખાધા પણ બે ત્રણ દિવસ ગયા પછી સ્વામી સંતન બોલાવ્યા અને પછી એવો મીઠો ઉપદેશ આપ્યો સ્વામી, એવો મીઠો ઉપદેશ કે જે ઉપદેશથી સંતોના મનમાં એમ થઈ ગયું આપણે ખોટું કર્યું. સ્વામી કીધું સંતો આપણે એકાદશી દિવસે રોટલા ખાઈએ આપણે શું કામ સંસાર છોડ્યો છે, આપણે ભગવાનને રીઝવવા માટે સંસાર છોડ્યો છે અને આપણે એકાદશી દિવસે રોટલા ખાઈએ તો આપણી જનની લાજ છે સંતો, એવો મીઠો ઉપદેશ આપ્યો સંતો. આ જોડ્યા સ્વામી આથી જિંદગીમાં કદી પણ એકાદશી દિવસે પત્તર નહીં મૂકીએ. સ્વામીનું સમજણનું અને જ્ઞાનનું અંગ હતું. સ્વામીની અંદર ક્રોધ શક્ય બને નહીં, પણ કેવળ મહારાજે ભર સભામાં સ્વામીને પૂછ્યું, સ્વામીને ક્રોધ નહોતો પજતો, તેમ છતાંય મહારાજના વચનને ઝીલી લઈને સ્વામી બોલ્યા, હા મહારાજ ક્રોધ તો લગારેક થઈ જાય છે, મારાના વચનને હેઠું ન પડવા દીધું. એમ તો આપણી દિશા કેવી છે? આપણી દિશા કેવી હોય ખબર? આપણી ભૂલ હોય, આપણી ભૂલ હોય અને કોઈ મોટા એમ કહે તો મેં આ ભૂલ કી નહીં, હું હોતો જ નહીં, મને ખબર જ નથી ને, મેં કઈ જાણ્યું જ નથી ને, પણ મેં જોયું તો ના, તમારે જોવામાં ભૂલ થઈ ગઈ છે, ફેર પડી ગયો છે. અને પણ તમે બોલતા તમે સાંભળ્યું ના, હું બોલ્યો જ નથી એમ. ના, તમે ભલે સાંભળ્યું પણ એ તમે બીજાનું સાંભળ્યું છે, મારું નહીં એમ. ભૂલ હોય આપણે સમજાય, ભૂલ હોય અને આપણને સભામની એકાંતમાં પૂછે તો આ ન પાડીએ. આપણી દિશા જોવો તમે, આપણી ભૂલ હોય એકાંતમાં પૂછે તોય કોઈ હિસાબે આ ન પાડીએ, તો જાહેરમાં તો આજ છે ના પાડીએ, અને આપણે નિર્દોષો કોઈ કે પૂછ્યું હોય તો નિર્દોષો આપણે ઉપર દોષ નો આરોપ કર્યો તો ગળે બાંધી જાય, કોકને ગળે બાંધી જાય. અને સ્વામી નિર્દોષ હોવા છતાંય ભર સભામાં સ્વીકાર્યું, હા મહારાજ ભૂલ થઈ ગઈ. ઈ માં થાય સત્સંગની, સમજાય? ઈ સત્સંગની માં થાય, લાગઠ નહીં. તો મહારાજ નો કે આ નિર્કલ્પ આનંદ સત્સંગની માં છે એમ ન કે, આ હર ગોવિંદ આનંદ સત્સંગની માં છે એમ ન કે, આ રોળાનંદ સત્સંગની માં છે, ઘણા હતા મહારાજ નો કે, આ હર ગોવિંદાનંદ સત્સંગની માં છે, માં ન બોલત. આ મોરા ચરણદા સત્સંગની માં છે, મહારાજ નો બોલત. પણ એ બોલ્યા જેવા નહોતા, સમજાય? એ કીધા જેવા નહોતા. ભર સભામાં નિર્દોષ હોવા છતાંય મહારાજ જયારે વાતને ઉથલાવે, અધર જીલી લે, હા મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મહારાજ જરા ક્રોધ ની છટકી આવી જાય છે. એ સંતોની મહાનતા ભક્તજનો જોઈને, ખાલી સંતોની મહાનતા જોઈને સંતોની, ત્યાં મહારાજ સર્વોપરી પણ દેખાય કે મહારાજ પોતે સ્વયં સર્વોપરી આવા ઈષ્ટદેવ ન હોય તો એની નીચે ઘડાયેલા સંતની અંદર આવા ગુણ ન આવે. સહજ વિદ્યાર્થી બહુ હોશિયાર થાય ને ત્યારે કલ્પના તેવી કરવી પડે આપણે, કાનો ટીચર ભણાવનારો કેપેબલ હશે એમ. ભક્તજનો બીજી વાત સમજાવું, ને તમારા મનમાં પાછો સંકલ્પ, તમને સંકલ્પનો પાર ન મળે ને કે મારા સર્વોપરી જ હોય તો પછી નિર્કુલ્પાનંદનો મુક્તાન સ્વામી જેવા થાય. ટીચર ઘણી ફેરી ગમે તેટલો હોશિયાર હોય તોય 100-100% રિઝલ્ટ આવતું નથી, 2-5-10 તો ફેલ થાય જ, સમજાય? હજારો મહારાજની પાસે સંતો હતા એમાં 10% મહારાજ પાસે તો 1% જ રિઝલ્ટ ફેલ થયું છે, 1% જ, બહુ ગણો તો 10 તો માંડ નીકળે તારવો ત્યારે. એમાં કઈ ટીચરનો વાંક નથી, ઓલાને જ બુદ્ધિ નથી મળે એમાં ટીચર શું કરે કહો. પણ વિદ્યાર્થી એકદમ ક્લેવર હોય, એકદમ હોશિયાર હોય અને આખી યુનિવર્સિટીમાં જ્યારે ફર્સ્ટ આવે ત્યારે અનુમાન કરવું પડે કે આનો ભણાવનારો ખરેખરો હોશિયાર હશે તો જ આટલો આ હોશિયાર બની શકે, નહીતર શક્ય નથી. એ મુક્તાનંદ સ્વામી જેવા ગુણ જ્યારે જોઈએ ત્યારે એમ થાય, મહારાજ સર્વોપરી ભગવાન હોય તો જ આ ગુણ શક્ય બને, ન તો શક્ય બને નહીં. મહારાજ કે અમારે 1-1,00,000 નુકસાન થાય તો અમને લેશ માત્ર ક્રોધ આવતો નથી. પણ મહારાજ 2-3 મુદ્દા બતાવે, કેવા બતાવે જો. મહારાજ કે જ્યારે કોઈ ધર્મ લોપ કરે અથવા બળિયો હોય તે ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે ત્યારે મહારાજ કે થોડુંક થઈ જાય, અને આ ગુણ મોટારે ની અંદર હોવો જોઈએ. બરાબર સમજો, આ ગુણ ગ્રસ્ત હોય તો ભલે, ત્યાગી હોય તોય ભલે, મોટારે ની અંદર આ ગુણ હોવો જોઈએ. મારી અંદર ક્રોધ હોય જ નહીં, પણ મહારાજે આપણને શીખડાયું કે મોટેરો આટલું તો રાખે, કેટલું રાખે, કોઈ અધર્મને માર્ગે ચાલે, કોઈ બળિયો નબળાને દબાવે અને કોઈ અન્યાયનો પક્ષ લે, તો એ બધું મને નહીં કહેતા કંઈ. મહારાજ કે એમ નહીં, ત્યાં તો લાલ આંખ કરવી. મહારાજ શું, મહારાજ રચનામૃતમાં બતાવે ત્યાં તો લાલ આંખ કરવી, અને મહારાજ કરી છે, જે કરી છે. પ્રથમનું 37 વાંચો, મહારાજ લાલ આંખ કરીને બોલ્યા. 36મું વચન પ્રથમનું, મહારાજ કે પંચ વિષયની અંદર જે આશક્તિ રાખે છે એ સાધુ છે, તો ખડ ખાય છે. ખડ કોણ ખાય? પશુ. એના કરતા એ શબ્દ બદલો, ઢોર. એક બાજુ મહારાજ કે આ મારા પરમહંસ મારું હૃદય છે, અને બીજી બાજુ જો ધર્મ લોભ કરે તો મહારાજ શું કહે છે, આ તો ઢોર જેવો છે. આમ ઢોર જેવો છે. મહારાજ કે અધર્મને માર્ગ લઈ હાલે ત્યારે લાલાક કરવી જોઈએ. મહારાજ મોટેરાની સ્થિતિને અહીંયા બતાવી રહ્યા છે. અને તમે જોજો, જે પિતાની અંદર આવું અંગ હશે, જરાક આમ ખૂબ પ્રેમાળ હોય, પ્રેમાળ મટી ન જવું, ખૂબ પ્રેમાળ થવું, પરંતુ એમ લાગે કે આ ખોટે અધર્મને માર્ગે જાય, ત્યારે તો જરાક આંખ લાલ કરવી. એ 18 વર્ષ પછી ન કરવી, પછી ક્યાં કરવા જેવી રહે, એ હામે કરે. પણ બાળપણથી જ અનુસંધાન રાખવું આ ખોટે માર્ગ નહીં જતો ને, જાતો હોય તો લાલ આંખ કરવી. એવા જે પિતા છે, મંદિર ન આવતો તો લાલ આંખ કરવી, સમજાય છે? તમે કહો થોડુંક આ ગુજરાતી વાંચ, શીખડાવો, એમ દર્દ બિચાર ના આવડે, શીખડાવો, અને ના જ પાડી દે જરાક લાલ આંખ કરવી. સ્વતંત્ર થાય છે તો 18 વર્ષ પછી, 14 વર્ષ પછી, કે 3 વર્ષનો છોકરો કે ન પિતાને સામે આવી જાય ફાઇટિંગમાં, એ તો તમારી ભૂલ છે. અને એવું જેનું અંગ હોય એના જે બાળકો શ્રેષ્ઠ જ થાય, એમાં કદી ખામી ન હોય. એમ ગુરુ હોય એમણે પણ શિષ્યોની અંદર ખૂબ પ્રેમ ભાવથી રાખવા, પરંતુ એના જીવનમાં જરાકે ફેર દેખાય, જરાક ફેર દેખાય તો તરત લાલ આંખ કરવી, એને વઢીને કહેવું, ત્યાં મોહબત ન રાખવી. જરાક મોહબત રાખવા જે કાને જરા કહીશ તો આને ખોટું લાગશે, જતો રહેશે, જતો રહે તો મૂવો, પણ કહેવું એમ, ત્યારે કહેવું. એમ જો હોય તો જ એની અંદર ઘડતર થાય, નહીતર કોઈ દાડો ઘડતર ન થાય. લગાર ફેર દેખાય તરત આંખ છાપે.